राजा सिद्ध भीष्मा का नाम विदर्भाधिपति महान पंच भवन पौत्र कनिका च वरानना कनिका च वरानना सुखदेव जी महाराज वर्णन करे परीक्षित परमात्मा श्री कृष्ण नारायण एमना रुक्ष्मणी जी नी साथे जे लग्न थया ए अद्भुत लीला नी कथा हूं तने संभळावू तू सांभळ। परीक्षित આ લીલાની કથાને જે સાંભળે છે જીવાત્મા જન્મ મરણ થકી મુક્ત થાય છે। નરેશ, આ લગ્ન પછી નારાયણ એકલા મટી લક્ષ્મીજીની સાથે જોડાયા છે, લક્ષ્મીનારાયણ નામથી પ્રસિદ્ધ થયા છે। વિદર્ભ દેશની અંદર ભીષ્મક નામના મહારાજા રાજ કરે છે, જેમને ત્યાં શુદ્ધમતી નામના પત્ની છે, જે થકી રૂકમી, રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ અને રૂકમમાલી આવા પાંચ પુત્રોની પ્રાપ્તિ થઈ છે અને એક રુક્ષ્મણી નામના દીકરી પુત્રીની પ્રાપ્તિ થઈ છે। ભીષ્મક મહારાજા મહાન ધર્મવાન પુરુષ છે। એમના પુત્ર રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ, રૂકમમાલી એ પણ મહાન ધર્મનિષ્ઠ છે, શુદ્ધમતી પણ ભગવાનની વિશે અગાધ પ્રીતિ રાખનારા છે અને રૂક્ષ્મણીને તો વાત શું કરવી, કારણ કે સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે। પરંતુ એક મોટો પુત્ર રૂકમી હાવ ઉદ્ધત છે, દીકરી રુક્ષ્મણી જ્યારે મોટા થયા છે ત્યારે ભીષ્મક પિતામહ અને શુદ્ધમતી મનમાં વિચાર કરે, હવે આપણે રુક્ષ્મણીજીના કોઈ યોગ્ય મૂર્તિને શોધીને એમના લગ્ન કરીએ। ડાહે એવા ચારેય પુત્રોને પોતાની પાસે બોલાવ્યા છે। ભીષ્મક પિતાએ કહ્યું છે, હે પુત્રો, આપણે બહેન રુક્ષ્મણીને આપણે કોને આપશું? એ સમયે ચારે પુત્રોએ કહ્યું છે, બંધુનામ ઇચ્છતામ ભગિનીમ કૃષ્ણાય દાતુમ, અમારે ચારેય ભાઈઓની તો ઈચ્છા છે આપણી બહેન દ્વારકાધીશને આપીએ, કારણ કે દ્વારકાધીશ મહાન ગુણિયલ વીર પુરુષ છે, એને ત્યાં જો આપણી બહેન જાશે ને તો બહુ સુખી થશે। આ વાત ચાલતી હોય એ જ વખતે ઉદ્ધત રૂકમી આવ્યો છે। પિતાજી, શું વાત ચાલી રહી છે? રૂકમીને આવતા જોતાની સાથે જ ભીષ્મક ઝાંખા પડ્યા છે, આ પાપી ક્યાંથી આવ્યો? કહ્યા સિવાય છૂટક્યો નથી, વાત કરી છે, બેટા આપણી બહેન રુક્ષ્મણી એમના લગ્નની બાબતમાં અમે વિચાર કરતા હતા। કેમ પિતાજી, કંઈ વિચાર કર્યો? હા, તારી માતા, ચારેય ભાઈ અને અમારી એવી ઈચ્છા છે આપણી બહેન રુક્ષ્મણી દ્વારકાધીશને આપીએ, દ્વારકાધીશની સાથે આપણી બહેનના લગ્ન કરીએ। આ શબ્દ સાંભળતાની સાથે જ રૂકમી આંખને જરા લાલ કરી અને અણગમો દર્શાવતા બોલ્યો છે, પિતા, એ કોઈ કાળે નહીં બને, મારી બહેન રુક્ષ્મણીને હું એ રણછોડને ક્યારેય નહીં આપવું, એ દ્વારકાધીશને ક્યારેય નહીં આપવું, એ તો માખણ ચોર છે, એ કાળિયાને મારી બહેન નહીં પરણાવું, એ કાયરને મારી બહેન નહીં પરણાવું. ભીષ્મક પિતા કહે, અરે રૂકમી, દ્વારકાધીશ તો મહાન ગુણિયલ છે. નહીં પિતાજી, સાંભળી લો, મારો ફાઇનલ નિર્ણય હું તમને કહું. કોઈ પણ હિસાબે જ્યાં સુધી મારું ચાલશે ત્યાં સુધી મારી બહેન રૂકમી રૂક્ષ્મણીને હું કૃષ્ણ સાથે નહીં પરણાવું. અને કદાચ જો આપ મારા વચન ઉપરવટ થઈ અને કૃષ્ણની સાથે મારી બહેનને પરણાવશો તો એક બાજુ ઘરની અંદરથી રૂક્ષ્મણીજી પરણી અને બહાર નીકળશે ને બીજી બાજુથી આ રૂકમીની લાશ નીકળશે. આ શબ્દ સાંભળતા જ ચારે ભાઈઓ ભીષ્મક શુદ્ધમતી તમામ અવાક બની ગયા. ભીષ્મકે કહ્યું છે કે બેટા, તો તારા ધ્યાનમાં કોઈ મૂર્તિઓ ખરો? રૂકમી બોલે છે કે હા પિતા, મારા ધ્યાનમાં તો બહુ ગુણિયલ એક યુવક છે. કોણ છે? અરે પિતાજી, સારી દુનિયા જેને ઓળખે છે એવો દમઘોષનો દીકરો શિશુપાલ, એમની સાથે આપણી બહેનને પરણાવીએ. કારણ કે શિશુપાલના જરાસન, દંતવક્ર, શાલો, વિદુરુત જેવા મહાન યોદ્ધાઓ મિત્ર છે, માટે આપણી બહેનને શિશુપાલની સાથે પરણાવીએ. શિશુપાલનું નામ સાંભળતા તો ભીષ્મક નીચું જોઈ ગયા છે. કારણ કે પાપનો પહાડ પુરુષ ભીષ્મક મનમાં વિચાર કરે, આવા પુરુષને મારી દીકરી કેમ અપાય? એ જ વખતે રૂકમી બોલ્યો, પિતાજી, મારી વાત આપને જો સંમત હોય તો અત્યારે જ હું દમઘોષની પાસે જાઉં છું અને બહેનનું સગપણ પાકું કરું છું, અને આપને જો મારી વાત પસંદ ન હોય તો સાંભળી લો, ઝેરનો કટોરો હું મોઢે માંડું છું, આપને જેમ યોગ્ય લાગે તેમ કરો. ચારેય ભાઈઓ ભીષ્મક શુદ્ધમતી કોઈની ઈચ્છા નહીં હોવા છતાંય રૂકમીની આગળ હા ભણી છે. રૂકમી તરત દમઘોષની પાસે ગયો છે. દમઘોષને કહ્યું છે કે આજે હું એક ખુશીના સમાચાર લાવ્યો છું, આપ મારી વાતનો સ્વીકાર કરો. મારી બેન રૂક્ષ્મણી, એમના લગ્ન આપના પુત્ર શિશુપાલની સાથે કરવાની હું ઈચ્છા રાખું છું, આપ હા કહો. દમઘોષે હા કીધી છે. ગોળધાણા ખવાણા છે, આઠ વાનાના લગ્ન તુરત લખાણા છે. રૂકમી લગ્ન લઈ કુંદનપુરની અંદર પાછો આવે. સારાય શહેરની અંદર વાત પ્રસરી ગઈ છે. આઠમે દિવસે બહેન રૂક્ષ્મણીજીના લગ્ન છે. સારું એ શહેર યુદ્ધને ધોરણે શણગારાવા લાગ્યું છે. પરીક્ષિત, પરંતુ આ વાતની રૂક્ષ્મણીજીને ખબર નથી. એક દિવસ જ્યારે લગ્ન આડો બાકી રહ્યો એ સમયે શુદ્ધમતીના મનમાં એમ થયું કે લાવ હું રૂક્ષ્મણીજીને બોલાવું, એના લગ્નની બાબતમાં વાત કરું. રૂક્ષ્મણીજીને બોલાવવામાં આવ્યા છે. માતા શુદ્ધમતીના મહેલે રૂક્ષ્મણીજી પધાર્યા છે. માતા શુદ્ધમતીના ચરણારવિંદની અંદર પોતાનું મસ્તક ઝુકાવીને બોલે કે મા, મને શા માટે યાદ કરી? આ તારી દીકરીનું શું એવું કામ છે? એ સમયે શુદ્ધમતીએ કહ્યું છે કે બેટા, તારા લગ્નની બાબતમાં મારે વાત કરવી હતી. બેટા, તને ખબર નહીં હોય, અમે પ્રવૃત્તિમાં બહુ વળી ગયા હતા, માટે તને સમાચાર આપવાનું ભૂલી ગયા છીએ. દીકરી, આવતીકાલે તારા લગ્ન છે. આવતીકાલે તારા લગ્ન છે શબ્દ સાંભળતા જ રૂક્ષ્મણીજી બોલે કે માં, તું શું વાત કરે છે? આવતીકાલે મારા લગ્ન? પણ કોની સાથે? માં મને વાત પણ ન કરી. બેટા, બહુ ઉતાવળ હતી, હું કહેવામાં મોડી પડી છું. પણ દીકરી સાંભળ, તારા મારા નસીબ જોર કરતા હશે કે જેને કારણે દમઘોષ જેવો અમને વેવાય મળ્યો છે અને શિશુપાલ જેવો તને પતિ મળ્યો છે. અને શિશુપાલનું નામ સાંભળતાની સાથે જ રૂક્ષ્મણીજીની આંખોની અંદરથી સોધાર આંસુડા વહેતા થયા છે. રૂક્ષ્મણીજીએ શુદ્ધમતીને કહ્યું છે કે માં, તારી આજ જો ઈચ્છા હતી તો તે શા માટે મને પાલવીને મોટી કરી? આના કરતાં તો બહેતર જે દિવસે મારો જન્મ થયો ને તે દાડે તે મને દૂધ પીતી કરી દીધી હોત, મારું ગળું દબાવી દીધું હોત ને તો બહુ સારું હતું. આટલું કહી રૂક્ષ્મણીજી પોતાના મહેલે જતા રહ્યા છે. સુખદેવજી મહારાજ બોલે કે રાજા, રુક્ષ્મણીના હૃદયની અંદર અનહદ દુઃખ થયું. ઓહો, મેં શું ધાર્યું તું અને શું થયું? ચંદ્ર ચિતરવો હતો, જિંદગીમાં રાહુ ચિતરાઈ ગયો. હું તો મનોયમય વર્ષોથી દ્વારકાધીશને વરી ચૂકી છું અને અધમ પાપી શિશુપાલ મારા નસીબમાં ક્યાંથી નોતરાણો? રુક્ષ્મણીજી પોતાના મહેલે આવે, ઓરડાના દ્વાર બંધ કર્યા છે. ઠાકોરજીની આગળ પલાઠી વાળી બેસી રુક્ષ્મણીજી બોલે છે કે હે નાથ, મારા એવા કયા જન્મના પાપ કે જેને કારણે મારા પ્રારબ્ધમાં શિશુપાલ નો તરાણો? હે પ્રભુ, મને અગાઉ સમાચાર પણ ન મળ્યા, પહેલા જો સમાચાર મળ્યા હોત ને તોય હું મારી જિંદગીની અંદરથી કંઈક માર્ગ કાઢી શકત. હવે તો એક દિવસ લગ્ન આડો બાકી છે, શું થશે મારું? રુક્ષ્મણજી ઠાકોરજીની આગળ ધ્રુસકા મૂકીને રડી પડ્યા છે. રડતા રુક્ષ્મણીજીના મનમાં એમ થયું કે લાવ્યો દ્વારકાધીશને એકાદ પત્ર લખું. રુક્ષ્મણીજી પત્ર લખવા તૈયાર થયા છે. પરીક્ષિત એક હાથમાં કાગળ લીધો છે, બીજા હાથમાં કલમ લીધી છે. ગોઠણ ઉપર કાગળ રાખીને રુક્ષ્મણીજી આજે પત્ર દ્વારકાધીશને લખ્યો છે. હે દ્વારકાધીશ, આ એક દાસીની વાતને તું સાંભળજે. તને દુનિયા પરમાત્મા કહે છે, ભગવાન કહે છે, ગરીબ નિવાજ કહે છે, અશરણ શરણ કહે છે. હે પ્રભુ, તું જ અશરણ શરણ હો, ગરીબ નિવાજ હો, તો આ દાસીની વાતને તું સાંભળજે. બોલતા રુક્ષ્મણજી પ્રથમ શ્લોક લખે. હે નાથ, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ચ કર્ણ વિવરેર હર તંગ તાપમ રૂપમ દશામ દશીમતામખિલાર્થ લાભમ ત્વપ્યુશ્ચુતા વિચિત્ત ચિત્તમ પત્રપમ મે. હે નાથ, બહુ સુંદર શ્લોક લખ્યો છે. હે ત્રિભુવન સુંદર પ્રભુ, હે પરમેશ્વર, જ્યારથી મેં નારદજીના મુખ થકી તમારું સ્વરૂપ જાણ્યું છે ને ત્યારથી તમને મળવાને વાસ્તે હું નિર્લજ બની છું પ્રભુ. આજે આ નિર્લજ નારીને ઉઘારવાને વાસ્તે આ વહેલા વહેલા કુંદન પૂરાવો. એક શ્લોક લખ્યો, પણ શ્લોક લખ્યા પછી મનમાં એમ થયું બહુ ભૂલ કરી. પહેલા શ્લોકમાં મેં એમ કીધું છે કે હું નિર્લજ છું, નિર્લજ નારીને વરવા આવો. કદાચ દ્વારકાધીશ એમ કહેશે, નિર્લજને વરીને હું શું કરું? આ બહાને કદાચ ભગવાન છટકી જાય તો પહેલો શ્લોક સુધારતા રુક્ષ્મણીજી બીજો શ્લોક લખે. હે નાથ, મેં નિર્લજ કીધું એનો મતલબ એમ નથી, મને લાજ નથી. હે પ્રભુ, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવીણ ધામ બિરાત્મ તુલ્યમ. હે નાથ, મને લાજ નથી એમની, મને બહુ લાજ છે, પરંતુ તમારા ગુણ જોઈ, તમારું રૂપ જોઈ, તમારું ઊંચ કુળ જોઈ અને હું નિર્લજ બન્યો છું. હે પતિ, ધીરા પતિમ કુલવતી નવૃણતિ કન્યા કાલે નૃસિંહ નરલોક મનોભિરામમ. ત્રિભુવનની અંદર એવી કઈ નારી હોય જે આપનું રૂપ ગુણ ઐશ્વર્ય શીલ એને જોઈને પાગલ ન બને, મોહિત ન થાય. આપના ગુણને જોઈને હું મોહિત થઈ છું, નિર્લજ બની છું, બાકી મને બહુ લાજ છે. બીજો શ્લોક લખ્યો, મનમાં એમ થયું કે હવે દ્વારકાધીશ આવશે, પણ વળે વળતો વિચાર થયો, અમે બહુ ગુણ લખ્યા છે, તમે બહુ ગુણિયલ છો, માટે હું તમને વરવાની ઈચ્છા રાખું છું. પણ દ્વારકાધીશ તો એમ કહેશે કે હે રુક્ષ્મણી, તમે ભૂલા પડ્યા છો, તમે એમ કહો છો કે તમે બહાદુર પુરુષ છો માટે હું તમને વરવાની ઈચ્છા રાખું છું, પણ હું ક્યાં બહાદુર છું? હું તો કાળયવનની આગળ અને જરાસંધની આગળ રણ છોડીને ભાગ્યો હતો, માટે તો દુનિયા મને રણછોડ કહે છે, આમાં ક્યાં મારી અંદર બહાદુર આવી છે? આમ કહીને ભગવાન કદાચ છટકી જાય તો મેં લખ્યું છે કે તમે મહાન શીલવંતા બ્રહ્મચર્ય વેતા પુરુષ છો, માટે હું તમને વરવાની ઈચ્છા રાખું છું. ભગવાન એમ કહેશે કે નહીં નહીં, ગોપીઓની સાથે જ્યારે હું રાસ રમ્યો ને ત્યારે તો બ્રહ્મા જેવાને પણ મોહ ઉપજ્યો હતો, તો પછી આપ શા માટે મારે શીલને વખાણો છો? આમ કહીને ભગવાન કદાચ મારી પાસે ન આવે તો મેં કહ્યું છે આપ બહુ રૂપાળા છો, માટે હું તમને વરવાની ઈચ્છા રાખું છું. ભગવાન એમ કહેશે કે હું ક્યાં રૂપાળો છું. જે વખતે માતા યશોદાજી રાધાજીની માં કલાવતીની પાસે ગયા હતા મારા સંબંધ માટે, ત્યારે કલાવતીએ તો એવું કહ્યું હતું, હે યશોદા, તારો લાલો એને હું બરાબર ઓળખું છું. અરે કાળો તો કેવો છે, અંધારામાં સામો મળે ને તો ઓળખાય નહીં, આવો કાળો છે, અને અડદ ભેગો ભેળવો હોય ને તો ભળી જાય, આવો કાળો છે. આમ કલાવતીએ કહ્યું હતું, તો મારી અંદર ક્યાં રૂપ છે? આમ કહીને ભગવાન કદાચ મને વરવા ન આવે તો. મેં એવું કહ્યું છે કે હે ના, તમારી અંદર સદાચાર બહુ છે, માટે તમે વરવા આવો. પણ ભગવાન એમ કહેશે કે મારી અંદર ક્યાં સદાચાર છે? અરે કોઈ ગોકુળ અને વૃંદાવનનું ઘર ખાલી નહોતું મૂક્યું, તમામ ઘરને ફાડીને માખણ દહીં ખાઈ ગયો હતો, માટે તો બધાએ મને ચોર ચોરનો બાપ કહેતા, હું તો મહાન ચોર છું, મારી અંદર ક્યાં સદાચાર છે? આમ કહીને ભગવાન છટકી જાય તો. મેં એક શબ્દ લખ્યો છે કે આપનું ઊંચ કુળ જોઈ હું વરવાની ઈચ્છા રાખું છું. પણ ભગવાન એમ કહેશે કદાચ મારું ક્યાં ઊંચ કુળ છે? અરે કોઈ મને નંદ નંદન કહે છે, કોઈ મને વસુદેવ નંદન કહે છે, ખુદ મને જ ખબર નથી કે મારું મૂળ કુળ કયું છે, આમાં મારું ઊંચ કુળ કઈ જગ્યાએ આવે? આમ કહીને ભગવાન ચટકી જાય તો. આ વિચાર આવતા જ રુક્ષ્મણીજી બીજા શ્લોકને સુધારતા ત્રીજો શ્લોક લખ્યો છે, હે નાથ, તમારા ગુણ ન જોઉં ને તોય કાંઈ નહીં, પણ તેમ છતાંય હું વરવા તૈયાર થઈ છું, કારણ કે તન્મે ભવાન ખલો વૃત્તપતિ રંગ જાયા માત્મર્પિતશ્ચ ભવતોત્ર વિભો વિધેહી. જ્યારથી નારદજી મળ્યા અને નારદજીએ જ્યારથી તમારી વાત મને કરી છે, ત્યારથી હું તમારા પાછળ પાગલ બની છું. આપની પાછળ પાગલ બની હોવાને કારણે કહું છું કે આપ મને વરવા આવો, મનોમય હું તમને વરી ચૂકી છું. અને ભારતની નારી એકવાર કોઈ પણ પુરુષને મનથી વરી ચૂકે, પછીથી જગતના તમામ પુરુષ એને માટે ભાઈ બાપ અને દીકરા સમાન હોય. તમારા સિવાય મારા માટે દુનિયામાં કોઈ પણ પતિ ન હોઈ શકે, માટે મારું એ સતીત્વ વ્રત રાખવાને વાસ્તે આપ એકવાર પધારો પ્રભુ, એકવાર પધારો. એના હું તમને વરવાની ઈચ્છા રાખું છું. એનો મતલબ એવો નથી કે મને તમારા રાજ્ય ધન કે દ્વારકા જે સોનાની છે એમાં મોહ છે, મને કોઈમાંય મોહ નથી. હે નાથ, મેં તો એકવાર જે પ્રતિજ્ઞા કરી છે ને પાળવી છે, માટે કહું છું કે આપ મને વરવા આવો. અને સાંભળો, કદાચ મારા આ જન્મના સુકૃત્ય જો ઘટતા હોય ને તો આપની પાસે હું તમને એમ કહું, હે નાથ, આગલા જન્મે મેં જે કંઈ સુકૃત્ય કર્યું છે, પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુરુવચનાદી ભીરલમ ભગવાન પરેશ. પૂર્વ જન્મની અંદર મેં જે કંઈ સુકૃત્ય કર્યા હોય, યજ્ઞ આગાદિક કર્યા હોય, ગુરુઓની સેવા કરી હોય, અને એના બદલામાં જે કંઈ સુકૃત્ય થયું હોય ને, એના બદલામાં આપ મને તેડવા પધારો. આ લખ્યા પછી મનમાં એમ થયું કે હજી દ્વારકાધીશ નહીં આવે. દ્વારકાધીશ એમ કહે છે કે અરે રુક્ષ્મણી, તારો આ જન્મનું અને પૂર્વ જન્મનું પુણ્ય ભેગું થાય ને તોય મને મળી શકે એટલું સુકૃત્ય ન થાય, માટે હું તને કઈ રીતે તેડવા આવું? તો રુક્ષ્મણજીએ લખ્યું છે કે હે નાથ, પૂર્વ જન્મનું આ જન્મનું સુકૃત્ય ભેગું કરવા છતાંય મારા એવા નસીબ ન થતા હોય કે આપ મને મળી શકો, તો આપની પાસે હું સત્ય વાત કહું છું. એ પ્રભુ, એકવાર આપ જો મને તેડી જશો ને, હું રાણી બની નહીં રહું, હું દાસી બની રહીશ, અને આપનો જે કરજો હશે ને આપની સેવા કરી કરી અને હું ચૂકવી આપીશ, પણ એકવાર આપ મને તેડી જાઓ. એ નાથ, આપ એકવાર આ દાસીને લઈ જાઓ. રુક્ષ્મણીએ ત્રણ શ્લોક લખ્યા પછી મનમાં એમ થયું કદાચ દ્વારકાધીશ એમ કહેશે કે તારી વિનંતીને માન આપીને હું તને તેડવા તો આવું, પણ તું તો મહેલમાં હો, મહેલમાં કેવી રીતે હું તને લઈ જાઉં? મહેલમાંથી મારે તને કઈ રીતે ઉઠાવવી? આમ કદાચ કઈ અને ભગવાન તેડવા ન આવે તો. રુક્ષ્મણજી આગળ લખ્યું છે કે હે પ્રભુ, અમારી કુળ પરંપરા એ રિવાજ છે કે જ્યારે કોઈ પણ નવોઢા નારી એને લગ્ન થાય, એ કન્યાને વળાવતા પહેલા ગામની બહાર માં ભવાનીનું મંદિર છે, એ મંદિરની અંદર દર્શન કરાવવાને વાસ્તે લઈ જવામાં આવે છે. મને જ્યારે મંદિરમાં દર્શન કરાવવાને વાસ્તે લઈ જાય ને એ વખતે આપ ત્યાં પધારજો અને ત્યાં આવીને મારું અપહરણ કરીને લઈ જાજો, પ્રભુ પણ મને આ શિશુપાલ થકી બચાવજો. આ શ્લોક લખ્યા પછી વળી રુક્ષ્મણીજીના મનમાં એમ થયું, મેં આમાં એવું લખ્યું છે કે આપ મારું અપહરણ કરી જાજો. ભગવાન એમ કહે છે મારું આ પહેલું લગ્ન અને પહેલા લગ્નમાં જ અપહરણ, આ બાના નીચે કદાચ ભગવાન છટકી જાય. તો રુક્ષ્મણીજી આગળ શ્લોક લખ્યો, હે પ્રભુ, મેં અપહરણ તમને કીધું છે મારું કરી જાજો, પણ સાચા અર્થમાં જો કહું ને તો મારું અપહરણ ન કહેવાય, કારણ કે અપહરણ તો એને કહેવાય નારીની ઈચ્છા ન હોવા છતાંય જેને ઊંચકી જેવી એનું નામ અપહરણ છે. હું તો તમારી જ છું, મનોમયથી જ્યારથી નારદ મળ્યા ત્યારથી તમારી બની ચૂકી છું, માટે હે નાથ આપ તમારી છૂન તમારે લઈ જવાની છે, માટે વહેલા પધારો. હે પ્રભુ શિશુપાલના હાથ થકી મને બચાવી લ્યો. આ શ્લોક લખ્યા પછી એમ થયું કે દ્વારકાધીશ સોનાની નગરીનો માલિક એ આ દાસીની વાત એની પ્રાર્થના ક્યાંથી સાંભળશે? રખે ને તેડવા નહીં આવે. 6 શ્લોક પૂરા થયા, તેડવા નહીં આવે આટલી વાત યાદ આવતા રુક્ષ્મણજીનું હૃદય ભરાઈ આવ્યું છે. 7મો શ્લોક આખીર ટાંક્યો છે, હે નાથ, તમને પોસાય તો તેડવા આવજો, ન પોસાય તો તમારી મરજી. પણ હું તમને અંતે એટલું કહું છું, મારા દિલનો જે નિચોડ છે, મારા હૃદયની અંદર જે ઉર્મી છે ઠાલવું છું. મેં આખી જે નિર્ણય કર્યો છે એ આ 7મા શ્લોકની અંદર રજૂ કરું છું, પછીથી આપને પોસાય તેમ કરજો. 7મો શ્લોક રુક્ષ્મણજી અદ્ભુત લખ્યો છે, હે પ્રભુ, યશાંગ્રી પંકજ રજસ્નપનમ મહાંતો વાંચિંત્યુ મા પતિ રેવાત્મ તમોપહત્ય યયંબુજાક્ષ ન લભે ભવત પ્રસાદમ જહ્યામ સુન પ્રતકુશાંસત જન્મ વિષાત. હે પ્રભુ, આપને મળવાના મારા દિલમાં બહુ મોટા કોડ છે, પણ માનો કે મારા નસીબ ફૂટી જાય, મારા નસીબ ફૂટલા નીકળે જેને કારણે આપ મને આ જન્મે ન મળો, તો મારો તો એવો નિર્ણય છે આ જન્મે ન મળો ને તો કાંઈ નહીં, પણ આપ સિવાય બીજાને તો હું નહીં જ વરું, શિશુપાલને તો નહીં જ વરું. આપને વરવાને વાસ્તે એક બે નહીં કરોડો જન્મ લઈશ, પરંતુ જે દાડે આપ મળશો તે દાડે જ આપને વરીશ, બાકી આપ સિવાય કોઈ પુરુષને નહીં વરું, આ મારો આખીર ફાઇલ નિર્ણય છે. આ પ્રમાણે 7 શ્લોક રુક્ષ્મણજી લખ્યા છે. આવી તૈયારી હોય ને ત્યારે ભગવાન મળે, એ સિવાય ન મળે. જે વખતે દક્ષના યજ્ઞની અંદર સતી બળી મુવા અને ત્યારબાદ હિમાલયને ત્યાં જન્મ થયો, પૂર્વે ભક્તો જે છે એને કેવા કેવા દાખલાઓ કર્યા ને ક્યારે ભગવાન મળે એ હું તમને બતાવું. હિમાલયને ત્યાં પાર્વતી રૂપે જ્યારે જન્મા છે, નારદજી એને જ્ઞાન આપ્યું, હે પાર્વતી, વર્યા જેવા તો એ કૈલાસપતિ છે, વરો ને તો શંકરને વરજો, અન્યથા કોઈ નહીં નહીં. પાર્વતીજી પૂછ્યું હતું એ મળે કેમ, એ સમયે નારદજીએ કહ્યું હતું એને તપ બહુ પસંદ છે, આપ તપ કરો એ રાજી થશે, અવશ્ય આપને મળશે. નારદજીના વચન ઉપર વિશ્વાસ લાવી અને ઘોર તપ આદર્યું પાર્વતીજીએ, જમીનમાં ખાડો ગાળી અને ગળા સુધી ચારે બાજુ માટી ભરી દીધી, કેવળ એક મોઢું બહાર રાખી અને ઘોર તપ કરે. પાર્વતીજી જ્યારે તપ કરે ને ત્યારે સપ્ત ઋષિઓના મનમાં એમ થયું, આપણે પાર્વતીજીની પરીક્ષા લેવી છે. પરીક્ષા લેવાને વાસ્તે સપ્ત ઋષિઓ પાર્વતીજીની પાસે આવ્યા છે. પાર્વતીજીને કહ્યું છે કે હે દેવી, તમે આટલું જબરજસ્ત ઘોર તપ શા માટે કરો છો, કોને તમારે પ્રસન્ન કરવા છે? પાર્વતીજી કહ્યું છે કે મારે શંકરને શંભુને પ્રસન્ન કરવા છે. શા માટે? એને મારે મારા પતિ કરવા છે. સપ્ત ઋષિ હસવા લાગ્યા છે. અરે પાર્વતીજી, તમે એ શંભુને ઓળખતા નથી લાગતા, એની પાછળ ખોટો વૃદ્ધા દેહને કલેશ ન કરાવો, કારણ કે શંભુ તમને મળનાર નથી તો પાગલ બની ચૂક્યા છે, સ્મશાનમાં રહ્યા છે, શરીર ઉપર ભસ્મ લગાડ્યા છે, ગળે સર્પ બાંધ્યા છે, એ તમને નહીં મળે. એના કરતા એક કામ કરો, તમે જો કહેતા હો તો તમારા લગ્ન બ્રહ્મા યા તો વિષ્ણુની સાથે કરાવી દઈએ, બાકી એને મેળવવાને માટે તમે આખી જિંદગી ખપાવી નાખશો તો એ તમને નહીં મળે, આખી જિંદગી તમારી ખતમ થઈ જશે, પણ શંકર તમને નહીં મળે. આવું જ્યારે સપ્ત ઋષિએ કહ્યું છે ને એ વખતે પાર્વતીજીએ જવાબ આપ્યો છે કે હે સપ્ત ઋષિઓ સાંભળો, કાન ખોલીને સાંભળી લો, તમે મને એમ કહો છો આખો જન્મારો તમે ખતમ કરી નાખશો તોય તમને શિવજી નહીં મળે, પણ મારો તો એવો નિર્ણય છે એક જન્મ નહીં, પરંતુ મારો જે નિર્ણય હું તમને કહું, કાન ખોલીને સાંભળો. જન્મ કોટી લગી રગડો હમારી બારો સાંભો ન તો રહો હું કુમારી,
જન્મ કોટી કોટી લગી રગડો હમારી બારુ શંભો ન તો રહો હું કુમારી,
જન્મ કોટી લગી રગડો હમારી
બારુ શંભો ન તો રહો હું કુમારી,
પાર્વતીજીએ સપ્ત ઋષિઓને કહ્યું છે કે હે ઋષિ મહર્ષિઓ સાંભળો, તમે મને એમ કહો સારો એ જન્મારો ખતમ થઈ જાય પણ તમને શિવજી નહીં મળે, પણ મારી તો એવી તૈયારી છે એક જન્મ નહીં જન્મ કોટી લગી રગડ હમારી બરુ સંભવ ન તો રહું હું કુમારી, એક નહીં કરોડો જન્મ ખતમ થઈ જાય તો કરી નાખીશ, પરંતુ શિવજીને મેળવીને જ રહીશ, એ મળે તો જ હા નહીં તો ના. અને આવું જ્યારે પાર્વતીજી કહ્યું છે એ વખતે સપ્ત ઋષિઓ રાજી થયા છે અને બોલે કે બેટા પાર્વતી સાંભળો, અમારા તમને આશીર્વાદ છે, આને આ જન્મે વહેલા વહેલા તમને શંભુ મળશે, શંકર મળશે, આપ ચિંતાનો ત્યાગ કરો. પાર્વતીજીને વર આપ્યો છે જેના પરિણામમાં શંકરની પ્રાપ્તિ થઈ છે, શંભુ મળ્યા છે. આવી તૈયારી જેને હોય ને એને ભગવાન મળે, તૈયારી વિનાના માણસને આ લોકનું પદાર્થ જો ન મળતું હોય ભગવાન કેમ મળે? તૈયારી વિનાનો માનવ આ લોકના નાશવંત પદાર્થની અંદર એ ગોથા ખાય તોય પ્રાપ્ત ન થાય. તૈયારી વિનાના માનવને એકટક ખાવાનું જો ન મળતું હોય તો પછી ભગવાન કેમ મળે? ભગવાન જો મેળવવા હોય તો કટિબદ્ધ બનો. દેહમ પાત્યામી યા અર્થમ સાધ્યામી કરી રાખે ને ત્યારે પરમેશ્વર મળે. દેહને પાડવો હોય તો ભલે પાડી નાખે નાથ, પણ એને મેળવા સિવાય ન મૂકવું. દેહ કાલે નહીં આજે ભલે પડે, પરંતુ એ નારાયણને મેળવવા છે. આવી જ્યારે તૈયારી હોય ને ત્યારે ભગવાન મળે, એ સિવાય ભગવાન ન મળે. આજે રુક્ષ્મણીએ અંતિમ શ્લોક લખ્યો છે, આપને આવવું હોય તો આવજો, ન આવવું હોય તો આપને પોસાય તેમ કરજો, બાકી આ રુક્ષ્મણીજીનો હાથ બીજા પર પુરુષના હાથમાં કોઈ દાડો નહીં જાય. આમ સાત શ્લોક લખી રુક્ષ્મણજી પત્રને પૂર્ણ કર્યો છે અને જ્યાં સાઇન કરવા જાય સુખદેવજી મહારાજ બોલે, પરીક્ષિત સાંભળ હું તને શું કહું. રુક્ષ્મણીજીની આંખોની અંદરથી સોધાર આસુડા ચાલતા થયા છે.